227 છેલ્લો પારો નીચે
અહીં ત્રણ પાત્રો સમજી લેવા પડશે. એક મુમુક્ષુ, બીજો મતાર્થી અને ત્રીજું પાત્ર છે આત્માર્થી. આ તત્વનો વિચાર, આ વિનયનો વિચાર, આ આધ્યાત્મિકતાનો વિચાર કોણ સમજી શકશે? એને સમજવા માટે કઈ પાત્રતા જોઈએ? એમ કહ્યું છે કે શાસ્ત્રજ્ઞાની કદાચ નહીં સમજે, મોટા આચાર્ય હશે તો પણ કદાચ નહીં સમજે, બહુ કર્મકાંડ કરતો હશે એ કદાચ નહીં સમજે. એ સમજવાની ક્ષમતા એક જ પાત્રમાં છે, અને તે પાત્ર છે મુમુક્ષુ. મુમુક્ષુની અવસ્થા અદ્ભુત છે. આધ્યાત્મિકતાનો પ્રારંભ મુમુક્ષુ અવસ્થા પ્રાપ્ત થયા વગર કદી પણ થતો નથી. શંકરાચાર્યજીએ ત્રણ શબ્દો આપ્યા. એમને કહ્યું, મનુષ્યત્વ પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે. મહાપુરુષનો યોગ પ્રાપ્ત થવો તેનાથી પણ દુર્લભ છે. એના કરતા એટલે જ્ઞાની પુરુષ, સત્પુરુષ અને મહત્પુરુષ એ બધાથી પણ મુમુક્ષુતા પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. વિચારસાગર વેદાંતનો ગ્રંથ છે, તેમાં અધિકારોનું વર્ણન કર્યું છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કોણ કરી શકે? ઉપનિષદોમાં પણ કહ્યું છે કે આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિદિધ્યાસિતવ્યો. આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો અને નિદિધ્યાસિતવ્યો, આ અધિકાર કોને છે? આ અધિકાર ચાર સૂત્રોમાં વર્ણવ્યો છે. એનું નામ સાધન ચતુષ્ટય, નિત્યાનિત્ય વિવેક, નિત્ય અને અનિત્ય એ બંને પદાર્થોનો વિવેક કરવો એ પહેલું સૂત્ર, એ પહેલું સાધન. જગતમાં નિત્ય શું છે અને અનિત્ય શું છે, નિત્ય અને અનિત્યનો ખ્યાલ આવે. જો નિત્ય તત્વ ન હોય અને માત્ર અનિત્ય તત્વ જ હોય તો એ સ્વાધ્યાયમાં આવવાની, શાસ્ત્રો વાંચવાની, ધ્યાન કરવાની કે સાધના કરવાની કોઈ જરૂર નથી. ચારવાકો તો એમ કહે છે કે પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, સંવર છે, નિર્જરા છે, કર્મ છે. આ બધી વાત છોડો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન ઉત્તહ. એક વખત આ દેહની રાખ થઈ ગઈ પછી પાછો આવવાનું છે જ ક્યાં? અને આ વાત બધાને ગમી ગઈ. આખું જગત ભૌતિકવાદી છે. તમને નવાઈ લાગશે કે આસ્તિક્ય દર્શનોના સ્થાન છે, એમના મંદિરો અને આશ્રમો છે, એમની ગોઠવણ અને વ્યવસ્થા છે, સંન્યાસીઓ અને ઉપદેશકો પણ છે, એમની ઓફિસો છે. પરંતુ ચારવાકની કોઈ વ્યવસ્થા આ જગતમાં નથી, એમનું કોઈ સંગઠન નથી. તેને આખું જગત ચારવાક જ બની ગયું છે. ચારવાક શબ્દનો અર્થ એ થાય છે કે ચારુ વાક, જેની વાત સાંભળવી આપણને ગમે.
ઘી કેળા ખાવ, ચિંતા કરશો નહીં. બેંકમાંથી જેટલી લોન લેવાય તેટલી લો, પછી કોને આપવાની છે? પાછી કોને આપવાની છે? બેંક પર્ચામાં જશે, તમને શું વાંધો છે? કોણ જન્મ લેવાનું છે અને કોણ પાછું આવવાનું છે? કોઈએ ઉપર ગયા પછી તમને કહ્યું કે હું આ જગ્યાએ છું? પરદેશી રાજાએ કિશિકુમારને કહ્યું કે મહારાજ, તમે કહો છો કે પરલોક છે, મારા દાદા તો બહુ ઉરાચારી અને નાસ્તિક હતા, મદિરા પણ કરતા હતા અને તમારા કહેવા પ્રમાણે ચોક્કસ નર્કમાં જ ગયા હશે. એમને મારા પ્રત્યે બહુ વાહલ અને પ્રેમ હતો, અને નર્કમાં જો બહુ વેદના ભોગવવાની હોય તો મને યાદ કરીને કાન આવે કે દીકરા, તું મારા જેવું કરતો નહીં તો બહુ દુઃખ ભોગવવું પડશે, એ કહેવા તો આવ્યા જ નહીં. અને પછી એમ કહ્યું કે મારા દાદીમાં ઉધાર, તેઓ જપ તપ વ્રત અનુષ્ઠાન કરતા તો તેઓ મળતા તો હશે કે હું મદિર આપવાન, હિંસા, જુગાર બધું કરું છું. મારા દાદીમાને મારા ઉપર બહુ હાલત તો સ્વર્ગમાં ગયેલા તેઓ મને કહેવાનો આવે કે બેટા, પાપ કરવો બંધ કર અને સત્કર્મો કર, જેથી તું મારી જેમ સદગતિમાં સુખ પામીશ. તેઓ બંનેમાંથી કોઈ મને કહેવા આવ્યા નથી માટે છોડો આ બધી વાત કે શીખવા. મૃત્યુ પછી જન્મ છે અને શાશ્વત કોઈ તત્વ છે, તેથી નિત્ય અને અંત્ય બંને પદાર્થને જાણવા. જો નિત્ય તત્વ ન હોય તો સાધના કોણ કરશે, ધર્મ કોણ કરશે, ધ્યાનની શી જરૂર છે અને ભક્તિની પણ શું જરૂર છે? તો નિત્યને પણ જાણો અને અનિત્યને પણ જાણો.
બીજું સૂત્ર, એક ક્ષમ મનનો નિગ્રહ, બીજું દમ ઇન્દ્રિય નિગ્રહ, ત્રીજું શ્રદ્ધા, ચોથું સમાધાન, પાંચમું ઉપરથી સંસારના પદાર્થોમાંથી મન નિર્મી જાય, છઠ્ઠું તિતિક્ષા, સુખ દુઃખ આદિ દ્વંદોને સમભાવે સહન કરવા, આ સાધકની ષડગુણ સંપત્તિ છે. ત્રીજું સૂત્ર, આ લોકના અને પરલોકના ભોગો પ્રત્યે વૈરાગ્ય. ચોથું સૂત્ર, મુમુક્ષુતા. આ ચાર સાધનો જેની પાસે હશે તે આત્મજ્ઞાનની પ્રક્રિયા શ્રવણ મનન અને નિધિ ધ્યાસનમાં જોડી શકે. આ સાધન ચતુષ્ટય છે, એમાં ચોથો નંબર અને સ્થાનો. મુમુક્ષુ બહુ બુદ્ધિશાળી છે એવું ન સમજતા, મુમુક્ષુએ ઘણા શાસ્ત્રો વાંચ્યા છે તેવું ન સમજતું, પરંતુ મુમુક્ષુ એ સરળ છે, તેનું હૃદય તૈયાર છે, તેની જીવન ધરતી તૈયાર છે. સદગુરુ ખેડૂતને જે ધાન વાવવું હોય તે વાવી શકે અને વાવેલું ઉભી શકે તેવી તેની તૈયારી છે. આપણે તો બિયારણ નકામું વેળવીએ છીએ, લોકો વાવ્યા કરે છે પણ ઉગતું નથી. જો ઉગવાડી તો કામ થાય ને? જે મુમુક્ષુ હશે તે મોક્ષ પ્રાપ્ત કરવા બધી કિંમત ચૂકવવા તૈયાર છે. જન્મ અને મરણનો જેને અત્યંત કંટાળો આવેલ છે અને સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી લાગી છે તે મુમુક્ષુ છે.
રસોડાની થેલી બાંધવા જઈએ તો રસોડાની થેલી બાંધવા જઈએ તો તેની તમામ તાકાત વાપરીને પોતાની થેલી બંધાવા દેતો નથી. તે જાણે છે કે એક વખત જો બંધાણા તો બંધાણા, પછી છુટકારો નહીં થાય. પરંતુ જબરો રબારી તેને બાંધે તો બધી તાકાત વાપરી થેલો ઉખેડી નાખશે, કારણ કે તેને બંધન સહજ થતું નથી. તેવી જ રીતે સંસારના બંધન જેને ગમતા નથી એ સંસારથી બંધાતો નથી. તમારે બંધાવવાની જરૂર નથી, તમે બંધાઈ ગયેલા જ છો. એક બીજી વાત પણ એ છે કે જો બંધાઈ ગયા તો બીજી વખત બંધની ટેવ પડી ગઈ. અને જયારે ખેડૂત ખેતરેથી પાછું આવીને કહેશે કે ખીલે જા તો બળદ ત્યાં જે ઉભો રહેશે તેને ફરી કેવું નહીં પડે. તમે પણ વર્તન સાંભળી પાછા સંસારમાં તમને કેવું નહીં પડે. મોક્ષ માટે તીવ્રતા જેનામાં જાગી છે તે ધન્નાજી એમ કહે છે કે માં હવે હું આ સંસારમાં નહીં રહું, કેમ હવે આ બંધન સહન થતું નથી, આ જન્મ મરણ સહન થતા નથી. જન્મ મરણનો કંટાળો જેને આવ્યો છે અને મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી જેનામાં જાગી છે અને મોક્ષ પ્રાપ્ત કરવા જે કિંમત ચૂકવી પડે તે કિંમત ચૂકવવા પોતે તૈયાર થયો છે તેને કહેવાય છે મુમુક્ષુ. આ અદ્ભુત પાત્ર છે. આધ્યાત્મિક સાધનામાં આ જ પાત્ર સાધના કરી શકશે અને જે એ સાધના કરવા તૈયાર છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે હોય મુમુક્ષુ જેવી તે સમજે એ વિચાર હોય મતાથી જેવી તે ઓળો લેવી.
જ્ઞાની પુરુષે સ્પષ્ટતા કરવામાં થયેલા બાકી રાખે જે મુમુક્ષાર્થી હોય તે આજ્ઞાની માર્ગ આદિનો વિકાસ પૂજે અને જે મતાથી જીવ હોય તેનો અવળો લેતા લે તે સમજે તો નહીં પણ અવળો નિર્ણય લે, વિપરીત નિશ્ચય કરે આ મોટી ઉપાય. ન સમજે તો એક જ વાત, પણ જે નિર્ણય કરે તે અવળો જ કરે. તે અવળો નિર્ણય કરે છે તેને સત્પુરુષનો યોગ થાય તો પણ તેને સમજાવવું મુશ્કેલ પડે છે. ભર્તુહરિએ કહ્યું કે ત્રણ જાતના મનુષ્યો છે, એક જ્ઞાની, એક અજ્ઞાની અને એક દૂર દૂર વિજ્ઞાની. એટલે વચનો જ્ઞાનીને સમજાવવો સહેલો છે, બહુ મુશ્કેલ નથી. અજ્ઞાનીને સમજાવવો પણ બહુ મુશ્કેલ નથી, કારણ કે તેની પાસે થોડી છે. પરંતુ જે પૂર્વ જ્ઞાની પણ નથી અને પૂર્વ અજ્ઞાની પણ નથી, ને હું જાણું છું તો એવો જેને અહંકાર છે તેને સમજાવવું બહુ મુશ્કેલ છે. બ્રહ્માપી તમ નરમ નજર જેવી, સાક્ષાત બ્રહ્મ આવે તો પણ આ માણસને સમજાવી ન શકે. મતાર્થી જીવ હોય તે અવરોહી થાય, એટલે કાં તો પોતે સિદ્ધાંતને જે રીતે સમજવો જોઈએ તે રીતે સમજતો નથી, અથવા અસદગુરુને વિશે સદગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે.
બસ ગાથા 22 નું વર્ણનમાં અહીંયા આપણે વિવરણમાં જઈએ છીએ. શું ગાથા 22 છે? હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, અને હોય મતાર્થી જીવતે અવળો લે. નિર્ણય જે કરવાનો છે, વિચાર જે કરવાનો છે, એ વિચાર તત્વનો છે, આધ્યાત્મિકતાનો છે, વિનયનો છે. અને એને માટે ગાથા 9 થી શરૂ કરીને 19 સુધીની જે વાત કરી કે આ વિચાર એને પોતાના મતાંતરનો ત્યાજ કરીને સદગુરુ પાસેથી પરમાર્થનો લક્ષ લે ત્યાંથી શરૂ થાય, પછી સદગુરુના લક્ષણ આપ્યા, પછી સદગુરુની અનિવાર્યતા આપી, અને પછી સદગુરુના ગેરહાજરીમાં પણ 2-3 યોગ છે એ આપ્યા, એમાં પણ પાછો એ સ્વચંદ સદગુરુથી ટળે એ આપ્યું. દરેક વસ્તુમાં એટલી જબરજસ્ત વાત 9 ગાથાથી 19 ગાથા સુધી તત્વની, વિનયની અને આધ્યાત્મિકતાની. જેને પરમાર્થ માર્ગની સાધના કરવાની છે એમણે આ 3 ભૂમિકા ઉપર ચાલવાનું છે. એ 3 ભૂમિકા ઉપર ચાલવા માટે આનો સાચો નિર્ણય કોણ કરી શકે? એટલે બહુ સરસ આપ્યું છે કે મુમુક્ષુતા ન હોય તો આનો સાચો નિર્ણય કોઈ એવો સાચો, એને કહ્યું કે શાસ્ત્ર વાંચનાર કોઈ હોય તો પણ એ ખોટું સમજે, કર્મકાંડી હોય, ક્રિયાજળ હોય તો પણ એ ખોટું સમજે, મોટો આચાર્ય હોય તો પણ વિપરીત સમજે, ન ખ્યાલ આવે. તો અહીંયા વાત કરી છે કે સમજવાની ક્ષમતા એક જ પાત્રમાં છે, મુમુક્ષુ. ઉપદેશક પણ જો મુમુક્ષુ ન હોય તો એનો ઉપદેશક પણ યથાર્થ ન હોય, ઉપદેશ યથાર્થ. એમ આચાર્ય એ મુમુક્ષુ ન હોય તો એનો સંપ્રદાય, એનો ગચ્છ, એનો સંગાળો એ યથાર્થ. જબરજસ્ત વાત મૂકી છે આપણને આ મુનિશ્રી. વિવરણની અંદર કેટલી બધી સમજ આપે છે કે આ મુમુક્ષુતાનું કૃપાળુદેવે જે આખું મહત્વ મૂક્યું છે એ જરા સમજો. શાસ્ત્ર વાંચીને પંડિત થવાથી પણ માર્ગ નહીં મળે, પણ મુમુક્ષુ થવું જોશે. આ મુમુક્ષુની અવસ્થા અદ્ભુત છે, અને આધ્યાત્મિકતાનો પ્રારંભ મુમુક્ષુ અવસ્થા પ્રાપ્ત થયા વગર કદી પણ થતો નથી. આધ્યાત્મિકતાનો પ્રારંભ મુમુક્ષુ અવસ્થા પ્રાપ્ત થયા વિના કદી પણ થતો નથી. ચોપડા વાંચવાની શરૂઆત કરે તો એ આધ્યાત્મિકતા શરૂ ન થાય. જુદી જુદી પ્રવચનો શિબિરો આ તે શરૂ કરે એમાં કાંઈ એની શરૂ નહીં થાય. પણ જ્યાં સુધી એની પોતાની મુમુક્ષુતા જાગી નથી, અને આ મુમુક્ષુતા કૃપાળુ દેવે આટલો બધો મહત્વ આપ્યું છે જૈન દર્શનમાં, એને ગૌણ રીતે કીધી છે અને કૃપાળુ દેવે બહુ વ્યક્ત રીતે કીધી છે. આપણે ત્યાં આટલું બધું શ્રાવકો શ્રાવકો શબ્દ આવે પછી એટલો રૂઢિગત થઈ ગયો કે બધા શ્રાવક પોતે શ્રાવક જ માને, અને પછી શરૂ થઈ ગયું છે આવો ભાગશાળી આવો પુનશાળી. ભાઈ એના જાણે કેવા ભાગશાળી હોય. એટલે એ વાત એક વસ્તુ યંત્રવત થવાથી એ વાતનું મહાત્મ્ય ઘસાઈ ગયું. એક વાત બહુ ચવાઈ જાય એટલે એનું મહાત્મ્ય ઘસાય. કૃપાળુ દેવે સરસ શબ્દ આવ્યો કે આધ્યાત્મિકતામાં જેને ચાલવું છે એને મુમુક્ષુ. જૈન દર્શનમાં પેલા શ્રમણ સંસ્કૃતિ હતી કે જે શ્રમણ હોય એ જ આ માર્ગમાં ચાલી શકે. ભગવાન મહાવીરે શ્રમણ પછી શ્રાવક શબ્દ આપ્યો કે ગ્રહસ્થી હોય તો પણ એ મોક્ષ માર્ગનો આરાધક થઈ શકે છે, જો શ્રાવક હોય તો. એટલે શ્રાવક સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, અને જો એ કદાચ દીક્ષા ન લઈ શકે, સર્વસંગ પરિત્યાગ ન કરે, તો દેશવીરતી રાખી શકે. આ શ્રાવકને આખી અવસ્થા આપી, પાંચમું ગુણસ્થાનક, અને દેશવીરતી ઉપરથી પણ એ મોક્ષ માર્ગની સાધના કરે. એટલે ભગવાન મહાવીરના શ્રાવકો, આ ઘટનાઓ બધી મહાવીરના સમયથી બનવા માંડી કે શ્રાવકો પણ મોક્ષના અધિકારી. આનંદ શ્રાવક હોય, પુણ્યો શ્રાવક હોય, આ બધા મોક્ષના અધિકારી છે. એના ભગવાનના વિદ્યમાનપણામાં એ કોઈએ દીક્ષા લીધી, છતાં પણ એ બધા મોક્ષના અધિકારી છે. આ જૈન દર્શનમાં જબરજસ્ત વળાંક આવ્યો, કારણ કે કાળેક્રમીને જે મહાપુરુષો હોય છે એ આખા આધ્યાત્મિકતાના પ્રવાહને દિશા આપે છે. ઋષભદેવે પ્રારંભ કર્યો, પણ ચોથો સૈકો આરો પૂરો થવા આવ્યો તો ત્યારે ભગવાન મહાવીરે જોયું કે હવે 3,500 વર્ષ બાકી છે, પણ કાળ તો એકદમ વિપરીત અને અવળો થતો જાય છે, કઠિન થાય છે, દુષ્મ થાય છે, કળિયુગ થાય છે. હવે આ લોકોને અધ્યાત્મ માર્ગની અંદર એક નવી દિશા આપવી પડશે, અને એ દિશામાં તીર્થની સ્થાપના કરી શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી આના સમન્વયથી એક સંઘની રચના કરી સાધના માટે. એ પણ બધું થયું. એ શ્રાવક શબ્દ એટલો બધો મહત્વનો હતો, પણ ગચ્છમાં, મતમાં, સંઘાડામાં, સંપ્રદાયમાં આખો સમાજ વેચાઈ ગયો. આધ્યાત્મિક સમાજ જેમ હતો એ વેચાઈ ગયો. પછી તો હવે સાધુઓના પણ સ્પેશિયલ શ્રાવક થવા માંડ્યા. પેલો શ્રાવક હોય તો વિતરાગનો શ્રાવક હોય, શ્રાવક હોય તો કોનો હોય, વિતરાગનો શ્રાવક હોય, કે અમે શ્રાવક છીએ તો વિતરાગના, મહાવીરના બોલતો વધારે શબ્દ કરીએ તો મહાવીરના. હવે શ્રાવક હોય તો કે ના, અમે એના નહીં, મહાવીરની તો કઈ વાત જ નહીં, હવે અમે આના અને તેના. ગચ્છની વાત કરે, સંપ્રદાયની વાત કરે, સંપ્રદાયમાં પણ પાછા આના જ, અમારે પછી પ્રાણગુરુ જ ચાલે, ઓલાને જસગુરુ જ ચાલે, ઓલા ડુંગરસિંહજી જ હોય ને, ઓલાને અમરાજ અજરામરજી હોય ને, અને અહીંયા આનંદગનજી હોય ને, ઓલાને કંઈક બીજા જ હોય, આચાર્ય તુલસી હોય, ચાલે ચાલે ચાલે, અમે તો કુંદકુંદાચાર્યને જ માનીએ. અરે આ બધા ભગવાનના સાધુઓ છે, વિતરાગી સાધુઓ છે. આ જૈન દર્શનથી કોઈ જુદા છે? આ એક કઈ સાધુઓ તો તમે એના અનુયાયી, તો વિતરાગના અનુયાયી, કે એ તમે વ્યક્તિના અનુયાયી? તો શ્રાવક પણ ઉપણ છિન્ન ભિન્ન થયું, ખંડ ખંડિત થયું, વેચાઈ ગયું. કૃપાણુદેવે શબ્દ મૂક્યો મુમુક્ષુ, જબરજસ્ત શબ્દ આવ્યો, અને એ મુમુક્ષુતા એની વ્યાખ્યા પણ આવી કે માત્ર શબ્દ આપવાથી કામ નહીં થાય. મુમુક્ષુ કોણ? સુમિત્રાબેન, મુમુક્ષુ કોણ? સંસારની સર્વ મોહાશક્તિથી જે મુંજાય, એક મોક્ષ માટે યત્ન કરે તે મુમુક્ષુ. આમાં પણ આપ્યું છે, મુમુક્ષુ જુઓ 229 પાના ઉપર છેલ્લેથી. જન્મ મરણનો જેને અત્યંત કંટાળો આવેલ છે, મળ્યું વાક્ય, જન્મ મરણનો જેને અત્યંત કંટાળો આવેલ છે, અને સંસારના તમામ બંધનોથી મુક્ત થવાની જેને તાલાવેલી જાગી છે, તે મુમુક્ષુ. તો મુમુક્ષુ શબ્દ એટલે એના આધાર ઉપર આખો માર્ગ મૂક્યો છે. આત્મસિદ્ધિ પણ મુમુક્ષુને કેન્દ્રમાં રાખીને, એ ત્રણ શબ્દ એને કીધા, આત્માર્થી, મુમુક્ષુ, અને મતાર્થી તો નહીં. ફેરમાં આવશે એની ડિગ્રીનો ફેર આવશે. એક ને એક જાત છે, તીવ્રતા હોય ત્યારે મુમુક્ષુ થશે. મુમુક્ષુ મતાર્થી ને આત્માર્થી આ ત્રણ પાત્રો કીધા, એમાં કૃપાળુ દેવે મુમુક્ષુ અને આત્માર્થી એને એક અપેક્ષા એક લીધા છે. પણ મુમુક્ષુની અંદર શું છે કે એક મોક્ષને વિશે જ યત્ન કરે. અવસ્થા તો આત્માર્થીની એ છે, પણ એને હજુ માર્ગ નિર્ણય થયા પછી એને પુરુષાર્થ નક્કી કરવો પડે છે. તો એ વાત જુદી છે. અત્યારે તો આપણે જરા આ મુમુક્ષુતા, કેમ કે મુમુક્ષુતા એના પછી કૃપાળુદેવે વિશેષ લક્ષણ આત્મસિદ્ધિમાં આપ્યા છે 131મી ગાથા. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિષય એહ સદાય સુજાય. આ તો મુમુક્ષુ છે કે જેના જીવનમાં આત્મિક ગુણો સદા સદૈવ જાગૃત છે, જીવનમાં સદા સદૈવ પ્રવાહિત છે, એને યાદ ન કરવું પડે. સત્ય દયા ક્ષમા શાંતિ આ કઈ એને એ વિચાર નહીં કરવો પડે. એના જીવનની અંદર આ બધી વણાયેલો પ્રવાહ છે, એ ક્યારેય એના જીવનની અંદર એનો અભાવ નથી. આત્માર્થીમાં કીધું કે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં. આત્માર્થ આત્માર્થ છે, પણ હજી આત્માર્થી થયો નથી. એટલે કે આવી પ્રકારના જીવોમાં આત્માર્થ પ્રગટી શકે, આત્માર્થ આવી શકે, આત્માર્થી થઈ શકે, કેમ કે આત્માર્થનો ત્યાં નિવાસ થઈ શકે એવું આ ઠેકાણું છે, એવું આ ઘર છે કે જ્યાં આત્માર્થ રહી શકે એની ભૂમિકા આપી છે. તો એક એક જગ્યાએ એક એક વસ્તુ એની મર્યાદામાં આપી છે. પછી હવે આ મારે આત્માર્થ સાધવો છે, મારે મેળવવો છે, અને હવે સંસારના બંધન મને આકરા લાગે છે, ગમે તેમ કરીને મોક્ષને મેળવવો છે, તો ત્યાં એ આત્માર્થમાંથી ક્યાં ચડી ગયો? મોક્ષ. પણ વચ્ચે એની એક ભૂમિકા આવી, જિજ્ઞાસુ, કે મને કેમ મળે? સંસારની મોહાશક્તિથી મૂંઝાવું એક વાત છે, અને પછી માર્ગને શોધવો, ઉપાય શોધવો, આ સત જિજ્ઞાસુપણું છે. આ પણ એક અવસ્થા આવે છે, આ કાયમ રહેતી નથી, પણ તીવ્ર જ્યારે આકાંક્ષા છૂટવાની જ્યારે થાય છે ત્યારે હું કેમ છૂટું એ વાત આવે છે. અંતરદયા થઈ એટલે એ જ આત્માર્થી પણ તીવ્ર થયું કે જગતની દયા કરી અને પછી એને એમ થયું કે હવે બાકીનાનું મૂકો લપ, હવે તો હું કેમ છૂટું? અત્યાર સુધી ધર્મમાં સામાન્ય ધર્મની પ્રાથમિક ભૂમિકામાં જોજો, પોતાના કલ્યાણની વાત ગૌણ અને જગતના કલ્યાણની. જ્યારે જ્યારે ધર્મની વાત કરે ત્યારે કે નહીં કરે, આ બધા કેમ છૂટશે, આનું શું થશે, આ બધાનું શું થશે, એમાં કોઈ દી ક્યાંય તારું કલ્યાણ થવાનું નથી. પ્રાણી દયા બરોબર છે, તારી ભૂમિકા છે, પણ એ તારી કલ્યાણની યાત્રા શરૂ નથી, તારી આધ્યાત્મિકતા એ નથી, કેમ કે તે પરપંચાત શરૂ કરી છે. જ્યારે હોય ત્યારે અમે બીજા માટે કહીએ છીએ, આટલું હોય તો સારું આપો ને એને બીજા સમજે, આવું આમ કરો ને જરાક બીજા સમજે, બીજાની શું કામ વાત કરસ, તારી વાત કર, તારે શું સમજવું છે. તો એ ચિંતા ઓછી વાતમાં આપણે વાત કેવી હોય, આપણે હંમેશા બીજાના પ્રતિનિધિ થઈને જ વાત કરતા હોય, પછી કોના પ્રતિનિધિ એ આપણને ખબર ન હોય, કોના પ્રતિનિધિ એ આપણને ખબર ન હોય. એટલી બધી અસમંજસ અવસ્થા હોય છે આ બધી. ખરેખર ધાર્મિકતા હોવી અને ધાર્મિક થવું એ બેની અંદર જબરજસ્ત તફાવત છે. આ જિજ્ઞાસુ ભૂમિકામાં બહુ ક્લિયર થઈ ગયો કે સંસારનો આટાપાટા આ અગમ નિગમની વાતો એ બધાનો હું વિચાર કરવા બેસીશ તો હું ક્યારે છૂટીશ, મારું શું, એનામાં જિજ્ઞાસુપણું જાય જાગ્યું. અને આ જિજ્ઞાસાપણાની ભૂમિકા આવી અને ત્યારે જે બોધનો સુયોગ થયો સદગુરુ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ યોગ તો પામે સંકિતને વર્તે અંતર શુદ્ધ. એને સદગુરુના બોધનો સુયોગ થયો કારણ કે એને આવી અંતરદયા આવી. અંતરદયા એટલે મારે છૂટવું છે તો હવે જ્યાં ત્યાં એ સાંભળે છે, વાંચે છે, વિચારે છે ત્યારે એનું સૂત્ર શું છે કે હું કેમ આ સંસારના બંધનથી છૂટું, મારા જન્મ મરણ કેમ ટળે, હું કર્મથી મુક્ત કેમ થાઉં. જ્યારે પ્રયત્નની દિશા પોતાના આત્મા તરફ હોય છે, આત્મસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, કૃપાળુદેવે તો શબ્દ મૂક્યો છે ધ્રુવ કાંટો, બેરોમીટર જો તારી બધી ભાવના અત્યારે બીજા તરફ છે કે તારા તરફ છે. અને લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, મારી વહુ ધર્મ પામે ને મારો દીકરો ધર્મ પામે ને એમાંથી પોતે કોઈ બી વિચાર જ ન કરે, અમે તો એના હારું કહી છે ને એ આમ કરે ને તેમ કરે, પણ તમે આટલા વર્ષ ટળી રહેશો, હવે રહ્યા છે કેટલા વર્ષ, હા એ તો કરે પણ તું કર ને, દરેક વ્યક્તિ કરી શકે છે. જન્મના અંત સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે. મુક્તિનો માર્ગ ક્યાં સુધી ખુલ્લો છે? છેલ્લા શ્વાસ સુધી ખુલ્લો છે. જો સમજે તો હું ક્યારે કરીશ મારે, અરે ગમે ત્યારે તો કરીશ. અરે તને તારું મરણ સુધારતા આવડે છે તોય તરી જઈશ. કૃપાળુદેવી એ પણ યુક્તિ આપી આશ્રયપૂર્વક બે છોડજે. એથી આગળના જ્ઞાનીઓએ વળી એમ કીધું કે સમાધિપૂર્વક દેહ છોડજે, સમાધિ મરણ થાય. પણ કે સાહેબ સમાધિ મરણ મને આ કઈ સમાધિ નહીં હોય, કઈ ખબર નથી, કઈ વાંધો નથી. સાચા પુરુષની શ્રદ્ધા કરીને દેહ છોડજે. કેટલી સરળતા, કેટલી સરળતા. છતાં આપણે આપણી જૂની ઘરેડમાંથી બહાર નીકળતા જ આપણે અહીંયા આવીએ તો એની કોકને કલ્યાણ કરવા માટે આવતા હોય ને એવો ધંધો માંડ્યો છે. કારણ કે જઈને બીજાની યાર વાત કરવી છે, જાણે બીજો કેમ પામે. જો ખરેખર સાચી વાત ઉપર જ આપણે વાત કરીએ તો જ આપણું કલ્યાણ છે, બાકી કઈ નથી. હો મજા કરાવતા તો મને આવડે, પણ કઈ અર્થ નથી. આ વાત કડવી લાગે, ઘણી વાર સાચી વાતો બેસે નહીં. કૃપાળુદેવે અહીંયા એટલું સરસ કીધું છે કે જુઓ આ આધ્યાત્મિક વાળાને પોતાની વાત મનાવવા માટે ઠેર ઠેર સંપ્રદાય છે, આશ્રમ છે, સદગુરુઓ છે, વ્યવસ્થા છે, ગચ્છની વ્યવસ્થા છે, મતની વ્યવસ્થા છે, દેરાસરો છે, ઉપાશ્રય છે, પેલા ચારવાકને પોતાની વાત મનાવવા માટે કઈ છે? એને શું સાબત, એને કીધું આત્મા નથી અને બાકીના ક્યાં કોઈ જીવે છે તો ખાઈ પીને મજા કરને, ઘી પીને દેવું કરને, તારે ક્યાં ચૂકવવું છે? લંબાઈમાં કરજે અને બેંક ફરચામાં જાય તો તારા બાપનું શું ગયું? જે છે મજા કરો, ખાઓ પીઓ અને જલસા કરો, ચિંતા નહીં કરો. દેવું ચૂકવવાની ચિંતા નહીં કરવાની, એ ચિંતા લેણદાર કરશે, આપણે કરવાની હોય. એ આપણા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. જ્યારે જ્યારે જો દેણદાર બહુ માંદો પડે તો એની સેવાનો ખર્ચ કોણ ઉઠાવે? ઓલો લેણદાર કે ભાઈ આને ગમે એમ કરીને બચાવજો. કેટલું સરસ લખ્યું છે કે આણે જગતમાં ચારવાકની કોઈ વ્યવસ્થા જગતમાં નથી, એનું સંગઠન નથી, એના સંપ્રદાયો નથી, એના મંદિરો નથી, એના મઠ નથી, એના આશ્રમો નથી, એના ધર્મગુરુઓ નથી, એના પ્રચારક નથી. અને તો આખું જગત આ ભારતમાં જ આધ્યાત્મિકતા છે, અને આધ્યાત્મિકતા કેટલી છે તો આપણે જાણીએ છીએ, પણ બાકીનું આખું જગત ચારવાકના માર્ગે છે. અને ભારતમાં છે એ ભાઈ કા ચારવાકના માર્ગે, પણ અમેરિકામાં જઈએ એટલે શું ખાવું પીવું, જલસા કરવા આવે, ત્યાં મજા આવે છે. કેમ કે એક જ મંત્ર છે આખો સમાજનો. ત્યાં તો દેવું કરવું એ આબરૂ ગણાય, અમેરિકામાં કોઈ પણ છોકરો જાય એની કેરિયરનો પ્રારંભ શેનાથી થાય? લોનથી થાય કે ડિપોઝિટથી થાય? બરોબર છે, મુકુંદભાઈ કદાચ જાણતા હશે. એ ગયો એટલે પેલા વેલા મકાન લેવું છે એટલે લોન, કાર લેવી છે એટલે જેટલા જેટલા સાધનો છે બધા છેલ્લી કન્ડિશન વસાવજો. એનું ઘર અને 20 વર્ષથી રહેતો એ બે ના ઘરમાં કઈ ફરક નહીં. જયારે જાઓ ત્યારે જો અભ્યાસ કરીને જુઓ કે નવો આવ્યો હોય તો અપ ટુ ડેટ જ હોય કે શું છે કે આ ઘર તો કે બેંકમાં મોર્ગેજ કર્યું છે, આ કાર તો પણ મોર્ગેજ કરી છે, બાકીનું બધું બધું મોર્ગેજ, તારું શું મારું કઈ નહીં, હું છું જ. અને જે દી ભાગે તે દી એરપોર્ટ થી ભાગી જાય તો પછી રડવા વાળું, બેંક રડે, મોર્ગેજ વાળા રડે, એને શું? એની શરૂઆત ક્રેડિટ થી થાય છે, ડિપોઝિટ થી નથી. આ ચારવાક મત છે કે ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, આ ચારવાકનો મંત્ર. અને આપણો બધું છોડીએ તો મોક્ષ થાય, દેહાધ્યાસ છૂટે ત્યારે મોક્ષ થાય, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કરવું. અને એક બાજુ ઓલો કહે છે કે ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, કયો માર્ગ સરળ લાગે? મજા આવી જાય. આ મુમુક્ષુતાની વાત મૂકી છે, આ જિજ્ઞાસુની મૂકી છે કે જિજ્ઞાસુ ભૂમિકા આવી એ તો આગળની ભૂમિકા થઈ, આત્માર્થી માટે જિજ્ઞાર્થી થયો, જિજ્ઞાસુ થયો. જિજ્ઞાસુ થયો ત્યારે એ સ્થિર થઈ ગયો, હવે આ બધું સરસ છે પણ મારે બાકીના બધાના કલ્યાણની ચિંતા નથી કરવી, અંતરદયા છે. આપણે બધા અંતરદયા વાળા નથી, પ્રાણી દયા વાળા એ છીએ કે કેમ પણ કરે, પ્રાણી દયા કરે એ આ બધા પામતા નથી, એના જુદા જુદા માને છે, નામ કરે છે, તેમ કહે તું શું કરે છે નક્કી કર. બહુ મહત્વની વાત, અધ્યાત્મમાં જીવો રહી જાય છે અનાદિના સંસ્કાર છે, આ લોકસંજ્ઞા આત્મસંજ્ઞા નથી, એનો ધ્રુવ કાંટો પોતા તરફ નથી. પ્રાણીદયાનો હેતુ બધાનું કલ્યાણ થાય, સૌ પ્રત્યે રાગ છે ને, પ્રાણી દયામાં એ કઈ આખી જગતની ચિંતા નથી કરતો, પોતાની સાથેના જેટલા રાગ સંબંધ છે એ બધાના કલ્યાણની ચિંતા કરતો હોય છે. બધા ધર્મ પામે, મારો દીકરો પામે, દીકરાનો દીકરો પામે, વેવાય પામે, હેલા કરતો. અને કોઈ દી પોતે પામ્યા વિના આમાં કોઈ પામી શકવાના નથી, કેમ કે ઓલા એટલું વિચાર ન કરે કે આ તો જુવાના લખણ, આ તો કજિયામાંથી નવરા નથી થતા, વાદ વિવાદમાંથી નવરા નથી થતા, ઝઘડામાંથી નવરા નથી થતા, એ બધી માહિતી ન હોય એની પાસે, એ ન જાણે આપણને. બ્રહ્મથી નીકળી જવું સર્વજીવની જ વાત છે, પણ એનું સર્વજીવ એનું મંડળ સંકુચિત હોય છે, સર્વનું બધાનું સર્વનું મંડળ સંકુચિત હોય છે. ઠીક છે, આપણે એવી ચર્ચા ન કરીએ, અપ્રસ્તુત ચર્ચા છે. મુમુક્ષુ થયો, અંતરદયા સુધી પહોંચ્યો, અને મુમુક્ષુ થયા પછી એને જયારે બોધ થયો ત્યારે બોધની અંદર એક મોક્ષને વિશે જ યત્ન થયો, સંકિત, શુદ્ધ સંકિત, પરમાર્થ સંકિત, એક જ હવે એની ધારા રહી અને સિદ્ધો પોતાના સ્વરૂપમાં સ્થિત. ટાળે મિત્યાભાસ અને વિતરાગ પદ વાસ. જો આ એની યાત્રા જો શરૂ થઈ તો હવે બધી પોતા લક્ષી છે, એ જે જિજ્ઞાસુ જીવ છે એને અંતર્મુખ થયો, અંતર્મુખ થયા પછી એને શુદ્ધ સંકેત પ્રગટ થયું, એટલે એની વૃત્તિઓ છે એ બધી અંદર વહેવા લાગી, બહાર નહીં. મોટું પરિવર્તન એ આવ્યું કે અત્યાર સુધી વૃત્તિ વહે પરભાવમાં, એની બદલે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત. આ શુદ્ધ સંકેતના પરિણામે પરમાર્થ સંકેત થયું. તો આ સંકેત કેટલું પાવરફુલ છે કે વર્ધમાન સંકેત થઈ આવતું જાય છે. હવે ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અત્યાર સુધી ચારિત્રનો ઉદય થતો નહોતો, વાતો હતી બધી, બધા ધર્મ પામે, સૌ કલ્યાણ થાય, સૌનું ભલ્યાણ ભલું થાય, સૌનું મંગલ થાય, એ બધી વાતો હતી. ચારિત્રનો ઉદય પોતામાં હજુ થયો, અને કેના શબ્દો સફળ થાય કોઈ આશીર્વાદ આપે તો કેના આશીર્વાદ પડે? આ ચારિત્રમાં છે એના આશીર્વાદ પડે કે વાતો કરનારના આશીર્વાદ પડે? એટલે બહુ સરસ આપણે ત્યાં તો એક સરસ કહેવત છે, આપણી ઘણી કહેવત બધી એવી હોય છે કે બહુ જાહેરમાં બોલાતી નથી, કે સતી શ્રાપ દે નહીં અને સંખણીનો લાગે નહીં. એ શું કહે છે કે આનું વરદાને કોઈ દી ફળે નહીં અને આનો શ્રાપ પણ કોઈ દી કેનો લાગે? જેને ધાર્મિક ચારિત્ર નથી, આત્મિક ચારિત્ર નથી, એના વચનમાં, એના વરદાનમાં કે એના શ્રાપમાં પાવર શું હોય? કયું બળ હોય એનું? તો એક મહાત્મા આશીર્વાદ આપે અને કાળા બજારીઓ કે જા તારું કલ્યાણ થાય, અધર્મી એ વ્યવહાર છે. આપણો આપણો આશીર્વાદ છે બધા કેવા છે? વ્યવહાર. આપણે તો મોટો છે એટલે લે પગે લાગો ને આશીર્વાદ આપો, અમે તમારા આશીર્વાદ. અરે ભલામણા આશીર્વાદ લેમાં, હું રખડું છું, હું શું તને આશીર્વાદ આપું? અને મારા આશીર્વાદથી તને શું થશે? આશીર્વાદ ફળતા જ નથી. પણ સારા સારા શબ્દો આપણે લઈ લીધા છે, એટલા આપણે ચાલાક છીએ કે જે પરમાર્થ માર્ગની અંદર શાસ્ત્રમાં જે સારા શબ્દો છે, મંગલના, કલ્યાણના, આશીર્વાદના, વરદાનના, એ બધા શબ્દો આપણે વ્યવહારમાં ખેંચી લીધા અને પછી આ ફલાણું આવ્યું છે, કાકા આવ્યા છે એના આશીર્વાદ લો, આ આવ્યા છે એના આશીર્વાદ, આ આવ્યા છે, અને જાય પછી ગાડું દે કે એવો નાલાયક છે, એને તો આપણું ઊંધું કરવામાં કઈ બાકી રાખ્યું નથી. તો ઓલો છોકરો બોલે નહીં પણ કે તમે મને શું કામ એના આશીર્વાદ લેવા મોકલા? આમ ને આમ એક પેઢી બીજી પેઢી બધો હોમ જે કે આ બધું ચેતરામણાનો ધંધો આયલા કરે છે. ક્યાં ધર્મ ઉગે? ક્યાં શુદ્ધિ થાય? જેને ને તેને નમસ્કાર ન હોય, જેને ને તેને આશીર્વાદ ન લેવાના હોય, એ આપણો વિનય. આ બધું વિનય દાંભિક વિનય છે. દાંભિક વિનય એટલે દેખાડાનો વિનય. બસ અમે તમને નમસ્કાર, તમે આશીર્વાદ આપો ને બસ, એટલાનું હરું કરતી ન થાય. એને માટે કોઈ પાવર જોઈએ, શબ્દથી ન થાય, શબ્દની પાછળ સામર્થ્ય જોઈએ. મૂર્તિની પ્રતિષ્ઠા કોણ કરાવી શકે? કેમ આચાર્ય કરોડ રૂપિયા દેનાર કરાવે? મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે તો કરોડ રૂપિયા દેનારાને કહે કે તમે જે અંજન સલાકા ફેરવી દો ને, એમાં કઈ મોટી વાત હતી? એક સંતના અંતકરણમાં એનું યોગ બળ છે, સંયમ બળ છે, તપ બળ છે, જ્ઞાન બળ છે, આધ્યાત્મિક બળ છે, એ બળનું આવાહન કરીને એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. અજ્ઞાનીથી માંડીને પેલા ગુણસ્થાનક થી 14મા ગુણસ્થાનક સુધીનો માર્ગ આવે, એ બધું અંદર સમાવિષ્ટ થઈ ગયું. એટલું જબરજસ્ત સામર્થ્ય છે. પણ એનું સામર્થ્ય, શબ્દનું સામર્થ્ય, એની રચના કરનાર એનું સામર્થ્ય છે. આપણને આ મંગલાચરણમાં ભાવ થશે તો પણ એ કૃપાળુ દેવના રચિત મંગલાચરણ છે, એટલે એની અંદર એક ભાવ આવે છે. નવકાર મંત્ર એ કેટલા આચાર્યોએ રચિત કરેલો, અભિમંત્રિત કરેલો, સિદ્ધ થયેલો મંત્ર છે. તો એ નવકાર મંત્ર 14 પૂર્વના સારરૂપ એ જ્યારે તમે વિચારો ત્યારે તમને તાકાત મળે છે. એ શક્તિ પ્રેરણા એ ક્યાંથી મળે છે? ચેતનાનો સંચાર થાય છે, એ શબ્દમાંથી નથી આવતો. શબ્દ પાછળ રહેલી શક્તિ અને એના પરમાણુઓ એમાં છે જ. એ જ્યાં જ્યાં છે ત્યાં એના શક્તિના, ચેતનાના પરમાણુઓ અદ્રશ્ય થતા નથી. એટલે શાશ્વત મંત્ર કીધો. શાશ્વત એટલે આ મંત્રના શબ્દો જ્યાં સુધી વિદ્યમાન રહેશે ત્યાં સુધી આ મંત્રમાં જે ભાવ ભરનારા એ મહાપુરુષો છે એની ચેતનાના પરમાણુઓ એનાથી અલિપ્ત થશે નહીં. તમે ભેણા કરો, ઘેણા કરો, અને તમને જો ભાવથી ભણશો તો એવી તાકાત તમારામાં, એવી ચૈતન્યતા ઉત્પન્ન થયા વિના. મુમુક્ષુતાની વાત કરતા શંકરાચાર્યજીનું એક જબરજસ્ત નિવેદન કર્યું છે. શંકરાચાર્યજીએ કહ્યું છે, એને પણ ત્રણ શબ્દો આપ્યા છે. શું આપ્યું છે? કે મુમુક્ષુ પણ મનુષ્ય પણ દુર્લભ, બીજું મહાપુરુષનો યોગ થવો દુર્લભ, અને ત્રીજું મુમુક્ષુતા તો એનાથી પણ. એક ત્રણ શબ્દમાં જગતગુરુ શંકરાચાર્યજીએ આ બધી જે વાત લખી એનામાં સારા છે કે પહેલા તો તારું મનુષ્ય પણ દુર્લભ છે, મનુષ્ય થો તો તને મહાપુરુષ પણ મળે, મહત્પુરુષનો યોગ થવો એ દુર્લભ છે, પણ એથી કરીને મહાપુરુષનો યોગ થઈને તારી મુમુક્ષુતા ન હોય તો. તું મનુષ્ય છો, મહત્પુરુષનો યોગ થાય અને તારી મુમુક્ષુતા ન હોય, બંને નિષ્ફળ. મનુષ્યપણું પણ નિષ્ફળ અને મહાપુરુષનો યોગ થયો એ પણ. કેટલી જબરજસ્ત વાત શંકરાચાર્યજીએ એક શ્લોક આપ્યો છે, અહીંયા શ્લોક આમાં નથી આપ્યો, પણ એ શ્લોક ઉપર જ કહ્યું છે કે મનુષ્યતા, મહત્પુરુષનો યોગ અને મુમુક્ષુતા એ ઉત્તરોત્તર દુર્લભ છે. અને વેદાંત સાગર, વિચાર સાગર જે છે એ વેદાંતનો ગ્રંથ છે, એની અંદર પણ વર્ણન કર્યું છે. અને અહીંયા ઉપનિષદનું વાક્ય આપ્યું છે કે આત્માને શું કરવો વારંવાર, આત્મા પ્રાપ્ત કરવા માટે વારંવાર સાંભળવો, વિચાર કરો મંતવ્યો એટલે, અને નિધિ સાહસિત થયો એટલે ચિંતન કરવું. આત્માને વારંવાર વિચારવો, વાંચવો, સાંભળવો, પછી એનું મનન કરવું, અને પછી ચિંતન કરવું. એ નિધિ ધ્યાસન એટલે ચિંતનનું મન મહિલાનું રે વાલા ઉપર રે. આ ચિંતનની, નિધિ ધ્યાસનની ઉત્કૃષ્ટ સ્થિતિ છે કે ગમે તે કામ કરતા હોય તો પણ એની અંતરધારામાં એ મંત્ર ચાલુ. જો સજાત્મ સ્વરૂપનો મંત્ર હોય, કોઈનો શ્રીકૃષ્ણમ શરણમ મમનો મંત્ર હોય, કોઈનો નમઃ શિવાયનો મંત્ર હોય, કોઈનો સજાત્મ સ્વરૂપનો હોય, તો એ કામ સંસારના પ્રત્યેક પળે કરે અને થયા જ કરે, એમાં કાંઈ ગોટાળો ન થાય. છતાં અંદરનું ઘોલન, અંદરની ધારા બહુ ડીપમાં જઈએ તો એને ત્યારે પોતાને વિચાર આવે કે હું બધું કરતો હતો, આટલું વાંચ્યું, આટલું લખ્યું, પણ છતાં અંદરની ધારા બંધ થઈ નથી. કેમ કે જેવો બહારનો ઉપયોગ નબળો પડે કે તરત જ ઓલું અંદર ચાલુ થઈ જાય. સજાત્મ સ્વરૂપ નવકાર મંત્ર મોરિયન. આ નિધિ ધ્યાસનનું મહત્વ છે, વારંવાર ઘોળાઈ જાય એટલે એને શ્વાસોશ્વાસ સાથે એકરૂપ થઈ જાય. શ્વાસ લેવાનો વિચાર કરવો પડે છે, પ્રયત્ન કરવો પડે છે, ગમે તે સ્થિતિમાં ચાલુ જ. આપણે વધારે કામ કરશું તો પછી અંદર વધારે ઓક્સિજન જોશે, તો જરાક હું વિચાર કરું વધારે શ્વાસ લો, એ વિચાર કરવાનો જો ને, કામ કરવાનું શરૂ કરો. તું દોડવાનું શરૂ કરીશ તો વધારે શ્વાસ જોશે, તો વધારે શ્વાસ એની મેળે લેવાઈ જશે. એમાં દોડવાનું ધ્યાન રાખ, એમાં શ્વાસનું ધ્યાન રાખવાનું, એમ તને આ મંત્ર સહજ થઈ જશે. એટલે એ કે છે, આત્મા વારે વારે શ્રોતવ્યો મંતવ્યો લીધી જશે. અને એને માટેનો અધિકાર, એ અધિકાર કયો છે? ચાર સૂત્ર આપ્યા છે સાધન ચતુષ્ટયમાં. પેલું શું છે? નિત્ય અનિત્ય, એમાં શું સમજવું? આપણા સંપર્કમાં આવતા દરેક પદાર્થનો વિવેક, જે ઘટનાઓ જીવનમાં બને છે એ જે પદાર્થ સાથે બને છે, જે સંગથી સંયોગથી સંબંધથી બને છે, એમાં વિવેક રાખવો કે નિત્ય શું ને અનિત્ય શું. આ વિવેક રાખવાથી શું થાય? અનિત્ય હોય એના પ્રત્યે કસાયો ઓછા થાય, નિત્ય હોય તો વધારે. એક વસ્તુ સમજાઈ જાય જે તરત જ પદાર્થનો વિવેક કરે, વિવેક કરે કે આનું કંઈક ખાસ એવું મહત્વ નથી, તો એના ઉપર મોહ મમત્વ ન થાય, એટલે તરત જ એ વિષય તરત જ જાય અને એના પ્રત્યેના કષાયો પણ થાય. તો આ કેટલી સરસ છે છૂટવાની રીત, વિવેક રાખ. જે કંઈ કરવાનું હોય તો આ ક્યાં કાયમી રહેવાનું છે, કોઈએ કઈ કહ્યું તો કે ક્યાં કાયમી છે, વિવેક કરે ને પછી પછી કરે એના ઉપર વિચાર કે કસાઈ કરવો કે ન કરવો, આ વાત ગાંઠે બાંધવી કે ન બાંધવી. પણ જો પેલા નિત્ય અનિત્ય નો વિવેક કરી લે તેને એમ થાય કે આનું કઈ બહુ મહત્વ નથી, આપવા જેવું નથી, જવા દેવું, ઘણું બચી જાય. તો બીજું સૂત્ર મૂક્યું છે શું, સમ છ ગુણો કયા કયા છે, સમ દમ શ્રદ્ધા સમાધાન ઉપરતિ તિતિક્ષા. ઉપરામપણું ઉપરતિ. હવે સમ એટલે મનનો નિગ્રહ, ટૂંકમાં લઈએ આપણે હવે સમ. પણ આ બધા ગુણો છે, બહુ સરસ ગુણો આપ્યા છે કે જો જીવનમાં કેળવવાના હોય તો આ ગુણો કેળવા કેળવવા, પછી આત્માના ગુણો તો એની મેળે આવશે. પેલા સમ એટલે મનનો નિગ્રહ. પ્રત્યેક પદાર્થમાં સંસારના વિષયમાં આપણે સેનાથી ઘસાઈ જઈએ, સર્વપ્રથમ મન. પેલા આપણે મન થાય, જરાક પદાર્થ આકર્ષણ હોય, પ્રલોભન હોય જરા, એટલે તરત જ પેલા આપણું મન એ તરફ દોડે. મન દોડે છે એટલે મન ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરે છે, તરત જ એના વિષયમાં દોડે છે, એ ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે. પણ પેલું આપણું લક્ષ્ય ક્યાં જાય છે, મનથી. સેનાથી બધું ચલિત થાય છે, મનથી. 50 વાનગીઓ પડી હોય આપણને એમ થાય કે આજ નથી કઈ ખાવું, લેવું નથી, મને જ નથી આજ, તો આ વાનગીઓ શું કરવાની છે, કઈ નહીં. આપણે ગમે તે મોલમાં જઈએ, કોઈ સારી દુકાનમાં જઈએ, આપણને કોઈ આવશ્યકતા નથી, કઈ મન નથી, ખરીદીનું મન નથી. શોપ પરાણે કોઈ શોપિંગમાં લઈ જાય, મોલમાં જઈએ, આપણે શું કહેવું, જોઈએ, પછી કઈ નહીં, કશી ચંચળતા ન થાય, જોઈ લીધું, બહુ સારું હોય. કામ કે અહીંયા મનનો નિગ્રહ છે, મનનો નિગ્રહ. આપણે ત્યાં એને માટે પછખાણ કીધા છે, વ્રત કીધું છે, તમે નિયમ લ્યો, નિયમ લ્યો એટલે મનનો નિગ્રહ કરી નાખો. મનનો નિગ્રહ કરશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આપ કોઈના ઘરે રાત્રે ગયા છે ને આઈસ્ક્રીમ છે, મનનો નિગ્રહ છે એટલે પછી ઓલો કે કાય છે ઘણો સારો છે, બદામનો છે, પિસ્તાનો છે, પટેલનો છે કે માવજીભાઈનો છે, જેનો હોય આપણે શું કામ છે, તમે રેવા દો, વાત પૂરી થઈ ગઈ. તો પછી આપણને ગમે તેટલું એનું માતને ઉત્પન્ન થાય પણ મનનો નિગ્રહ પાકો છે. આ નિગ્રહ આવ્યો ક્યાંથી, વ્રત ઉપરથી, મનને બાંધી લીધું. મન બાંધી શકાય છે પણ આપણે બાંધતા નથી. મન શેનાથી બંધાય, જ્ઞાનથી, જ્ઞાને બાંધ્યું મન રહે. એ કે જે મન અતિ ચંચળ છે, મન વાયુથી પણ એની ગતિ ચંચળ છે. કૃષ્ણને કહે છે પેલો અર્જુન કે સાહેબ બધી વાત તમે કહો છો પણ મારું મન એટલું બધું ચંચળ છે કે હું આ કઈ બાંધી શકતો નથી. તો ભગવાન કહે છે કે અર્જુન વૈરાગ્યથી મન બાંધી શકાય, ઉપાય વૈરાગ્ય અને અભ્યાસ. અભ્યાસ વૈરાગ્યનો જ કરવાનો. તો આ મનનો, પછી બીજો દમ ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ પણ મનના સમથી થાય. ઇન્દ્રિયોનો નિગ્રહ કે ગમે તેવું હોય તો ઇન્દ્રિયોનો ત્યાં વ્યાપાર થાય નહીં. ત્રીજું શ્રદ્ધા. જો એક વસ્તુ ઉપરની શ્રદ્ધા દ્રઢ થઈ હોય તો પછી એને સંસારના સંગ પ્રસંગમાં એનું મન ચલિત થાય. ચોથું સમાધાન. એને પોતે જે આધ્યાત્મિક સાધના કરે છે, સાધકપણું જે છે, મુમુક્ષુતા છે, એની અંદર એને સમાધાન હોવું જોઈએ. જો એને હોય કે બાબાને બે બેગડા, આવો અર્ધદત્ત જેને સમાધાન નથી, અને જે સાધના કરે છે એ તત્વ આત્મા વિશે પણ એને સમાધાન છે, મોક્ષ વિશે પણ એને સમાધાન છે, પરમાર્થ વિશે પણ એને સમાધાન છે. ભલે દેખાતું નથી, સાબિત ન કરી શકાય, કોઈને કહી ન શકે, પણ છતાં એને પોતાને સમાધાન છે એટલે મનમાં કોઈ શંકા નથી. સમ્યક દર્શનનું એક લક્ષણ છે. નિશંકત્વ, નિશંકત્વ, કોઈ શંકા નથી. આપે કહેલા કહેલા વચનમાં મને શંકા ન થાય, સમાધાન છે. મારો પુરુષાર્થ નબળો હશે એને કારણે મારી ચલિતતા જોવા મળે, પણ મારું સમાધાન નબળું નથી. મેં આત્મસિદ્ધિને માનો કે મને એમ થાય કે આત્મસિદ્ધિ એક શ્રેષ્ઠ મારા માટેનો માર્ગ છે, તો મને એનું સમાધાન છે. પછી કઈ બીજી વસ્તુ ગમે તે આવે તો મને એમાં કઈ ચલિત થવાની કઈ જરૂર નથી, હું ચલિત નથી. પરમ કૃપાળુ દેવ એ મારો સમાધાન છે. કોઈ કે આ કાળની અંદર આમ ન હોય ને તેમ ન હોય, મને એમ થાય કે મારું સમાધાન છે. કૃપાળુ દેવ કહ્યું કે આ કાળમાં એક અવતારી પણ હોય તો શું કરું, સમાધાન છે. આવું સમાધાન એને એ શંકા કુશંકામાં રહે ને એની યાત્રા સરખી ન થાય. જે ચાલતો હોય ને એ શંકાથી ચાલતો હોય ને તો પગમાં જોર ન હોય. એ શું કે હાલું ચાર જણાને પૂછી જોઈએ, કોકને પૂછીએ કે બરોબર છે કે નહીં, ક્યારે આવશે. પણ સમાધાનથી ગયો હોય તે ઝડપી આવેલા કરે. પછી છે ઉપરતી. ઉપરતી બહુ સરસ શબ્દ છે, આ વેદાંતનો શબ્દ છે અને જૈન દર્શનમાં તો સીધું રતિ શબ્દ જ નીકળે છે. સંસારના પદાર્થોમાંથી મન વિરમી જવું, ઓસરી જવું. સંસારના કેટલા બધા પદાર્થો છે, અનંત પદાર્થોની વચ્ચે આપણે રહીએ છીએ. અનંત પદાર્થોની વચ્ચે મન વિરમી જાય, એક વાર ઓસરી જાય કે કોઈ મારા સુખનું કારણ નથી. આપણો બધો ધન વૈભવ સંગ્રહ પરિગ્રહ અનેકવિધ પ્રકારે છે, અનેક પ્રકારે છે, એનું સંખ્યા ગણિત અગણિત છે. પણ એને એક વખત એ થયું, ઉપરતી થઈ કે આ કોઈ મારું કલ્યાણ કરે નહીં, છે સરસ, સાધન આપે, સુખવડ આપે, સાગવડતા આપે, અનુકૂળતા આપે, પણ એ મારા કલ્યાણનું કારણ નથી. તો એના ઉપર પછી એને રાગ ન જાગે. ઉપરતીનો અર્થ એ કે એ બધામાં વધઘટ થાય પણ રાગ દ્વેષના પરિણામ ન થાય. પુણ્યનો યોગ આવે તો એમાં વધ થાય, પુણ્યની હાનિ થાય તો એમાં ઘટ થાય, એ બધું બને. એ જુએ કે આ સંસારનો બધો સંયોગ છે એ મારો વધઘટ થયા કરે છે. પણ વધઘટ થતા સંયોગની અંદર એને ક્યાંય કોઈ પણ પ્રકારનો મનની અંદર ક્લેશ ન થાય, કેમ કે મન વિરમી ગયું છે. આ બધા પદાર્થો છે એ હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે, પણ મારા કલ્યાણનું કારણ તો આ નથી. તુચ્છ ભાવ. આ જબરજસ્ત સ્થિતિ છે મનની, બહુ સરસ સ્થિતિ છે. કે જીવનમાં દસકો સારો આવે, ચડતો કાળ આવે, અવસ્થા વધતી જાય, એમ આપણે માનો કે છોકરાઓની ગમાણી વધતી જાય અને સરસ મજાનો આપણને યોગ સારો આવે, ત્યારે પણ જો સાધક જેવું જાગૃત હોય તો સમજે કે ભલે આ બધું થયું પણ એ મારું કલ્યાણનું કારણ છે. બધું પુણ્યાય કોઈની જાગી છે પણ એ મારું કલ્યાણ નથી, એમાં મારું હિત નથી. એટલે એની સાથે રાગ બુદ્ધિથી ક્યારે લેપાશે. જેમ દાખલો આપે, શેનું પદ બેની વચ્ચે કહે, આ ઉપરતે કહો રતિ અને વિરતિ. અને વિરતિ એટલે જેમાંથી રતિ વિગત હો રતિ યસ્તી સર, તો રતિ વિરતિ છઠ્ઠું છે તિતિક્ષા. આ શબ્દ વેદાંતનો છે પણ બહુ મજાનો છે, ઘણો સરસ. તિતિક્ષા, તિતિક્ષા એટલે સહન, સંભાવે સહન કરો. આ બહુ મહત્વનો છે, સંભાવે સહન કરો. આ જે તિતિક્ષા છે એ સુખ દુઃખ બંને છે, સુખ આવે તો સુખ, દુઃખ આવે તો દુઃખ, પણ ત્યાં એને સંભાવે છે તિતિક્ષા. એને ખૂબ સંભાવે એ દુઃખને પસાર થઈ જવું, ટુ પાસ થ્રુ, એમાંથી પસાર થઈ જવું. ન સુખના ઉછાળા આવે, ન દુઃખની દીનતા આવે. થાય જે આવ્યું હોય, જે સમય જે આવ્યો હોય, આ તિતિક્ષા કહેવાય છે. જ્ઞાનીઓ પોતાના પરિસર અને ઉપસર્ગ આ તિતિક્ષા ગુણ એનો છે. તિતિક્ષા ગુણથી એટલે કોઈએ સમવસન રચ્યું હોય તો ભલે અને કાનમાં ખીલા ઠોકા હોય તો ભલે. એટલે કહ્યું કે કમઠ જેવો ઉપદ્રવ કરતો હોય તો ભલે અને ધર્ણેન્દ્ર જેવો સેવા કરતો હોય તો ભલે. પ્રભુનું મન તો એ બંનેના સહન કરે છે, બંનેને પેલાની સેવાય સહન કરે છે ધર્ણેન્દ્રની અને કમઠનો ઉપસર્ગ પણ સહન કરે છે. તિતિક્ષા છે એનું મન સમજે. આ ચાર સાધનો એને આપી છે અને મુમુક્ષુની બહુ સરસ એક વાત મૂકી દીધી છે કે બને ત્યાં સુધી ક્યાંય બંધાય નહીં. પણ બીજું એનું સરસ એક વાક્ય મૂક્યું છે કે વાછડો ક્યાંય બંધાતો નથી, પણ પછી વાછડામાં એક ગુણ છે કે બંધાયા પછી ટેવાઈ જાય છે. પછી તો ઓલો રબારી ઘરે આવે તો ઓલો પોતે ખીલા આગળ જઈને ઉભો રહે કે તું મને બાંધ. પેલા બંધાતો નથી, પેલો વાછડો બાંધો એ રબારીને બરોબર કટોકટી છે ઉડાડી દે એને ક્યાંય, એનું પૂરી તાકાત વાપરે. પણ પછી બંધનની ટેવ પડી ગયા પછી રબારીએ કઈ બાંધવાની જરૂર નથી. ઉલટાનો ઉભો રહીને કે દોડું લ્યાવ અને મને બાંધી દે. એ કે છે કે આવું થશે. મુનિશ્રી કે છે કે આ બધા પ્રવચન અને આ બધું સાંભળશો અને જો પાછું આવું થશે કે બંધનમાં ગયા છીએ એટલે બંધનની ટેવ પડી છે એટલે કદાચ થોડો સમય સુધી મુક્તિ મળે, ઉપાશ્રયમાં આવીએ, સ્વાધ્યાયમાં આવીએ, સત્સંગમાં જઈએ, પાછા ઘરે જઈને એ નહીં કે તું મને બાંધ સંજોગોથી. અને કહે છે ને બધા અહીંયા તો બરોબર છે, મોકળાશ વર્તે છે પણ પાછા ઘરે તો જવા દે. એટલે મુમુક્ષુ આ અદભુત પાત્ર છે. મુમુક્ષુ આ મુનિશ્રીએ સરસ શબ્દ મૂક્યો કે મુમુક્ષુ અદભુત પાત્ર છે. એટલે સમજાવે છે કે આ જો સારો નિર્ણય લે તો કઈ વાંધો નથી. એટલે આપણે આ સમજવાનું છે ને જ્ઞાની પુરુષો ના એ લખ્યું કેમ આપણા કે જ્ઞાની પુરુષ છે એ આપણને સ્પષ્ટતા બધી કરે છે પણ સમજવાનું વાત જવાબદારી કોના ઉપર છે? મુમુક્ષુ. જો મુમુક્ષુ હશે તો સૌડું સમજશે અને જો મુમુક્ષુ નહીં હોય તો મુસીબત શું થશે? અવળો નિર્ધાર લેશે. સત્પુરુષનો યોગ થાય તો પણ તેને સમજાવવો મુશ્કેલ પડે. અને એમાં ભર્તૃહરિએ પાછું જે ત્રણ કીધા જેમ શંકરાચાર્ય જે એમાં ત્રણ સરસ સમજવા જેવા છે કે ત્રણ પ્રકારના જીવો કેવા? જ્ઞાની અજ્ઞાનીને દુર્વિદગ્ધ એટલે અર્ધદગ્ધ, અર્ધદગ્ધ નો જ્ઞાની નો અજ્ઞાની. કે જ્ઞાનીને સમજાવવો સરળ છે કેમ કે જ્ઞાની છે અને એને કઈ તત્વ કોઈ મોટા જ્ઞાની મળે તો સરળતાથી એક સંકેતમાં સમજાવી દે. મોટો જ્ઞાની હોય એને કે બહુ લાંબુ વ્યાખ્યાન આપવું ન પડે, એ જ્ઞાનીને સહેજ બતાવી દે. જેમ કૃપાળુદેવ મુનિઓને સમજાવતા સંકેત કરે એમાં મુનિઓ સમજી જાય. અજ્ઞાનીને સમજાવવો સારો કોરી પાટી, એની ભૂમિકા શું છે કે આપણને તો કઈ ખબર પડતી નથી. તો આ કહે છે એ સાચું, આપણને ક્યાં કઈ ખબર છે? એને પોતાનો મત, પોતાની માન્યતા, પોતાનો આગ્રહ નહીં. કેમ કે એને ખબર છે કે હું જ્ઞાની છું, મને ખબર ન પડે, આ મારું કામ નહીં. હવે મુશ્કેલ કોને? અર્ધદગ્ધ અધકચરા. એ અધકચરા કેવા હોય કે પૂરું સમજતા અને હું પૂરેપૂરું જાણું છું એવો મનની અંદર એને ભ્રમ હોય. એટલે ઘણી વાર આપણે કેવું પડે કે પણ તમે સાંભળો તો ખરા, હજી જરાક કીધું હોય ત્યાં એ પોતાની વાતને લઈને ઉછળે. અર્ધદગ્ધ છે અને અધૂરો ઘડો છલકાય જ્યાં ત્યાં ઉછળી ઉછળીને વાત કરે. એ પરિપક્વ થાય ભલે અધૂરો છે પણ પરિપક્વ થાય તો એ પૂર્ણ થઈ શકે. આ મુમુક્ષુ દશાની અંદર અહીંયા સુધી પહોંચે કે મુમુક્ષુ પછી હવે પોતાની અધૂરપ છે એ જાણે છે અને અધૂરપને પૂરી કરે છે. આગળ આપણે પૂરું કરીએ આ વાત. પાસે વાંચન શરૂ કરે, કોનો પાસે છે?
સદગુરુ ક્યારેય પણ પોતાની ઓળખાણ નહીં આપે કે અમે સદગુરુ નથી. તેમ સદગુરુ ક્યારેય કહેતા નથી કે અમે સદગુરુ છીએ. અસદગુરુ એમ જ કહે છે કે અમે સદગુરુ છીએ. કબીરજી કહે છે કે હીરા મુખસે ના કહે લાખ અમારા મૂળ. હીરો પોતાના મુખથી ક્યારેય કહેતો નથી કે અમારું મૂલ્ય લાખથી પણ વધારે છે અથવા અમે મણી મોતી માણેકથી વધારે છીએ. ખરેખર જો સદગુરુ પોતાની ઓળખાણ આપે તો લોકોને તપાસ ન કરવી પડે કે પ્રત્યક્ષ સદગુરુ કોણ, પરોક્ષ કોણ, એ ક્યાં મળે, કેમ ઓળખવા, કઈ રીતે જાણવા, સદગુરુ ન હોય તો શું થાય, આવા ઘણા 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 બધા પ્રશ્નો ઉકલી જાય. અસદગુરુ અમે સદગુરુ છીએ એવી ભ્રમણા ઉત્પન્ન કરી છે અને એ ભ્રાંતિનો લાભ લઈને શાસ્ત્રોમાં જે વિનયનો માર્ગ કર્યો છે એ વિનયના માર્ગનો ઉપયોગ કરે છે. મુમુક્ષુ કે જીવ વિચારવાન જીવ હોય તે જન્મ મરણથી ભય પામી સત્પુરુષોનો વિનય ભક્તિ પોતે કરે, પરંતુ સત્પુરુષ હોય તે બીજા પોતાની ભક્તિ કરે તેવું ક્યારેય ઈચ્છે નહીં. આ ગંભીર શબ્દો સમજી લેજો કે અસદગુરુ પ્રત્યે વિનય કરવો નિર્થક છે, તે ઉપરાંત મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા જેવું છે એમ સમજીને મુમુક્ષુ હોય તે અસદગુરુને તજી દે છે. પણ મતાથી જીવની સમજણ ઉલટી હોવાથી પોતાને લાભ નથી તેવી વિનય આદિની ઈચ્છા રાખી માનાદી શત્રુઓને પોષે છે. વિનય કોઈ ન કરે તો દ્વેષ રાખે છે. માનની ભૂખથી પીડાઈને તમારું કલ્યાણ અમારા પોતાના વિનયથી થાય છે તેમ પોતે કહ્યા કરે છે. આ રીતે વિનય માર્ગનો દુરુપયોગ કરે છે.
મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થ આ ત્રણ શબ્દોને સમજવા કોશિશ કરજો. મુમુક્ષુને તાલાવેલી હોય છે પણ મધાર્થી પાસે ગમે તે તત્વની વાત મૂકવામાં આવશે તો સમયક પ્રકારે યથાર્થપણે સમજવું જોઈએ. તેમ નહીં સમજે તે અવરોધ નિર્ણય કરે છે. કલ્પસૂત્રની ટીકામાં એક નાનકડી ઘટનાનું વર્ણન કર્યું છે. એક માતા પિતાએ નાના છોકરાને કહ્યું કે વડીલોની સામે બોલવું નહીં, તેમાં તારી શોભા છે. છોકરાએ કહ્યું, ભલે. એક દિવસ મા બાપ બહાર ગયા અને છોકરાઓએ અંદરથી બારણું બંધ કર્યું. મા બાપ પાછા આવ્યા અને બહારથી સાંકળ ખખડાવી. તે અંદર બેઠો, બારણું ન ઉગાડ્યું તેથી તેઓ ઘરમાં વંડી ઠેકીને પાછળના રસ્તામાંથી ઘરમાં આવ્યા. આવીને પૂછ્યું કે તું કેમ ન બોલ્યો, બારણું કેમ ન ખોલ્યું? તો કહે છે કે તમે જ કહ્યું હતું કે સામું બોલવું નહીં. આ અવળો નિર્ધાર! આવા લોકો સામે સદગુરુની શી હાલત થતી હશે તે વિચારો. મતાર્થી વિનય માર્ગનો દુરુપયોગ કરે છે અને અસદગુરુને પોતાનું માન પોષાવવાની મીઠાશ આવે છે. જો કોઈ એમ કહે કે ગુરુ મહારાજને માથે હાથ મૂકે અને રોગ મટી જાય તેવી લબ્ધિવાળા છે તો ત્યાં ડોકું હલાવે છે. જેટલી શુશ્રુષા, સેવા અને બહુમાન મળે તે બધાને કારણે પોતાનું માન પોષાયા કરે છે. પોતાનું માન પોષવું તે હલહાલ ઝેર કરતા પણ કાતિલ ઝેર છે. મતાર્થી જીવને પોતાના કુળ ધર્મનો પણ આગ્રહ વધારે છે, તેથી સત્ય જાણી શકાતું નથી. માટે જ કહ્યું છે કે હોય મતાર્થી જીવતે અવળે નિર્ધાર, હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર. અમે જે સત્ય કહી રહ્યા છીએ, અમે જે સિદ્ધાંત સ્થાપી રહ્યા છીએ તે કોણ સમજશે? જે મુમુક્ષુ તે સમજશે અને જે મતાર્થી હશે તે સમજશે તો નહીં જ, પણ ખોટો અને અવળો નિર્ણય કરશે અને નિર્ણય કર્યા પછી તેને સમજાવવો મુશ્કેલ છે.
હવે આ સૂત્રથી મતાર્થી જીવ કેવો હોય તેના લક્ષણો કયા કયા હોય તેનું વિવેચન વિગતવાર કરવાનો પ્રારંભ પરમ કૃપાળુ દેવ કરશે. નીતિ, સદાચાર, પૂજાપાઠ, ચારિત્ર પાલન આ બધું કરતો હોવા છતાં મતાર્થી જો હોય તો તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માર્ગમાં સૌથી મોટો અવરોધ હોય તો મતાર્થી પણ છે. મતાર્થી એ છે કે જેને પોતાનો મત સાચો કરવો છે, જેને પોતાના મતનો આગ્રહ છે, જેને પોતાનો મત બીજા ઉપર લાદવો છે, જેને પોતાનો મત સત્ય ઠરાવવો છે અને જેને પોતાની માન્યતાનો અત્યંત આગ્રહ છે. જગતમાં મોટા યુદ્ધો પણ મતાર્થીપણાને કારણે થયા છે. બે પાત્રો ઓળખવા પડશે, મતાર્થી અને આત્માર્થી. મતાર્થીપણાને તિલાંજલિ આપવાની છે અને આત્માર્થીપણું પ્રાપ્ત કરવું છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે અમે જ્યારે મતાર્થીની વાત કરીએ છીએ ત્યારે તેની ટીકા કે નિંદા નથી કરતા, પણ મતાર્થીપણું દૂર થાય તેવી ભાવના રાખી અમે તેના સૂત્રોનું વર્ણન કરીએ છીએ. બહુ પ્રેમથી, ધીરજથી, સદભાવથી આ સૂત્રો સમજો અને આત્મસાત કરવા પ્રચંડ પુરુષાર્થ કરજો. હવે પછીની ગાથાથી મતાર્થીના લક્ષણોનો પ્રારંભ થશે.
જે આપણે વિવરણ અત્યાર સુધી વાંચ્યું, છેલ્લું કહ્યું કે મુમુક્ષુ અદભુત પાત્ર છે. વાછરડાને જેમ બંધાવવાનો પ્રયત્ન કરે ત્યારે ખૂબ વિરોધ કરે અને પછી સામેથી બંધાય, તો કે એવો મુમુક્ષુ ન હોય. સમજાવવાનો એ દ્રષ્ટાંતથી એ છે કે મુમુક્ષુ ન હોય, એને કોઈ હવે સંસારમાં એ બંધાયો છે. અનંત કાળની અંદર સંસારના સંબંધોથી બંધાયેલા છે, એટલે અત્યારે મુમુક્ષુ છે એ સંસારની તમામ આસક્તિઓથી બંધાયેલો છે, પણ હવે બંધાવવાનું એને પસંદ નથી. ઉદાહરણ આપ્યું છે ધન્નાજીનું કે માં હવે રહું નહીં સંસારમાં, ગમે તેટલા પ્રલોભનો મળે, ગમે તેટલા આકર્ષણો ઉભા થાય માતાઓ કે, છતાં પણ ધન્નાનું મન માનતું અને એ હવે સંયમની અંદર જ જાય છે. તો આ મુમુક્ષુનું પાત્ર છે. એકવાર મુમુક્ષુતા જાગે પછી સંસારના બંધનોમાં આકર્ષણ ઊભું થાય, પ્રલોભન ઊભું થાય, આપણો સમય ફરે, બહુ સારી અવસ્થા આવે, તો પણ મુમુક્ષુ છે એમાં બંધાતો નથી. કેટલાએ તો મુમુક્ષુતા મૂકી દીધી છે કે હવે ચસડો થઈ ગયો છે, હવે ક્યાં અમને દુઃખ છે, તમે આવી સત્સંગમાં. સત્સંગમાં તો દુઃખ છે માટે આવતો હતો. આ અદભુત વાત મૂકે છે. આ મુમુક્ષુ પાત્ર અદભુત છે અને આધ્યાત્મિક સાધનામાં આવા જ પાત્ર સાધના કરી શકે, બીજા ન કરી શકે. જે મુમુક્ષુ હોય એ ઉત્તરોત્તર કેટલી વાત મૂકે છે શાલીભદ્રની, કે એને ગોવાળના ભવની અંદર વૈરાગ્ય હતો, વયાવચ હતી, તો શાલીભદ્ર થયો, એમાં પણ સંપત્તિનું આકર્ષણ એને રોકી શક્યું નહીં, ત્યાંથી પણ એ ચાલ્યા ગયા. જીવો પોતાના પુણ્યના બળે ચક્રવર્તી પદ સુધી પહોંચે, પણ ચક્રવર્તી પદ પણ જેને રોકે નહીં, સંસારનું શ્રેષ્ઠ પદ, અને એમાંથી એ પાછા ચારિત્ર લઈ અને મુક્તિના માર્ગે જાય, વિચાર આવે છે ક્યારે? ઉત્તરોત્તર જેની આવી શ્રેણી થઈ, ઉત્તરોત્તર કરોડપતિ થયો, નગરશેઠ ગયો, ગામનો મુખી થયો, એમાંથી નરેન્દ્ર ગુપ્ત થયો, રાજા થયો, દેશનો વડો થયો, આ બધા થયા પછી છ ખંડનું રાજ મળ્યું, અધિપતિ થયો, તો પણ આ બધા વધતા સંયોગો, વધતા પુણ્ય, વધતો સંસાર એને ક્યાંય રોકતો નથી, એને ક્યાંય બાંધતો નથી. આ મુમુક્ષુ પાત્રની વિશેષતા છે. જીવનમાં એકવાર મુમુક્ષુતા આવી એટલે મોક્ષ મેળવીને છૂટકો કરે, બાકીમાં ખસી જાય. જો તો આખી વાત આવે છે આ મુમુક્ષુ ઉપર. હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, અમે જે આ વિચાર વિનય માર્ગનો કીધો, એ વિનય માર્ગનો વિચાર મુમુક્ષુ હશે તો જ સમજશે. કારણ કે પછી વાત કરે છે કે મુમુક્ષુ નથી એ અસદગુરુ પેલો સામે છે એ મુમુક્ષુ નથી, અસદગુરુમાં પણ વિનય નથી. એટલે એ શિષ્યનું જે કંઈ કરે છે તેના માટે પોતાના માન કસાઈને પોષવા માંગે. અને શિષ્ય કેવો છે? લાલચી છે, પોતાની ઈચ્છાઓના સંતોષ માટે અથવા એને પણ પોતાનું દ્રઢ કરવું છે, પોતાના નિજ માનાદિ કાર્ય. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાદિ કાર્ય. એટલે જ્યારે સત્પુરુષ કોઈને પોતાની ભક્તિ કરે કોઈ એવું ઈચ્છે નહીં અને આ છોડે નહીં, કોઈને પોતાની ભક્તિમાંથી છોડે નહીં. અહીંયા આપણને સૂચન કર્યું છે કે અસદગુરુ પ્રત્યે વિનય કરવો નિરર્થક છે, ઉપરાંત મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા જેવું છે. મુમુક્ષુ આત્માર્થી આ શબ્દોને સમજવાની કોશિશ કરીને લખે છે કે મતાર્થી વિનય માર્ગનો દુરુપયોગ કરે છે અને અસદગુરુને પોતાનું માન પોષવાની મીઠાશ આવે છે. મહારાજ હાથ મૂકે અને રોગ મટી જાય તો પછી એનું માન પોષ્યા કરે, પણ પોતાનું માન પોષવું એ હલાલ ઝેર છે. એટલે અહીંયા એ આખું સિદ્ધાંત સમજાવીને કહે છે કે આ મતાર્થીના લક્ષણો અમે હવે તમને કહીએ છીએ. લક્ષણો પેલા કોના કહે છે? મતાર્થી. જો મુમુક્ષુના લક્ષણો આવતા જ નથી આત્મા સુધી. થોડોક વધારે વિચાર કરો કે બે જ કેટેગરી આપી, આત્માર્થી અને મતાર્થી. હજી મુમુક્ષુ નથી આવ્યો. મુમુક્ષુ તો છેલ્લે આવ્યો 137 મહિના. કે જ્યારે એના ઉપર પ્રયત્ન કરે છે, પ્રયત્નશીલ વાન થાય છે, હવે બંધાવવાનો નથી, છૂટવા માટે જ જે જીવે છે, આવો જેનો નિર્ધાર છે, એ હવે પછી સંસારના પ્રલોભનોમાં ફારફેર થાય છે તો પણ એ ફારફેરથી એ પોતાની સાધનાને ક્યાંય કુંઠિત કરતો નથી. એટલે કે જે પરમ કૃપાળુ દેવ મતાર્થીના લક્ષણો પેલા બતાવે છે, પેલા મતાર્થી પણ જવા દે, આત્માર્થી પણ આવે, અને આત્માર્થી પણ આવે એને મુમુક્ષુ પણ પ્રાપ્ત કરે તો જ મોક્ષ થાય. આત્માર્થી પણ છે, આપણે આત્મા પ્રાપ્ત કરવો છે, બરોબર, સરસ છે, પણ એ આત્મા પ્રાપ્ત કરવા માટે હવે જગતની મોહાશક્તિથી મૂંઝવવું પડે. ઓલાને તો જગત રાખીને આત્મા પ્રાપ્ત કરવો છે. અહીંયા એ વાત ચાલશે નહીં, આમાં આગળ વધ્યો છે હવે. એટલે મતાર્થીના લક્ષણો એટલે કે બંને પાત્રો ઓળખવા પડશે. મતાર્થી એવો કે જેને પોતાનો મત સાચો કરવો છે, પોતાના મતનો આગ્રહ છે, પોતાનો આગ્રહ જ બીજા ઉપર લાદવો છે અને જેને પોતાની માન્યતા સત્ય ઠરાવી છે, આવો આગ્રહવાન જીવ મતાર્થી. આ જીવ તો ક્યારેય સદગુરુનો ઉપદેશ પામી શકે નહીં, ક્યારેય બોધનું પરિણામ એને આવી શકશે જ નહીં. એટલે કલ્યાણનો માર્ગ હજી સમજી શકતો જ નથી, એ કલ્યાણ માર્ગની સાધના કરી ન શકે. એટલે આત્મસિદ્ધિની અંદર એક જબરજસ્ત વાત મૂકી કે ભલે તમે મોક્ષ માર્ગની આરાધના કરનારા હો તો પણ પોતામાં મતાર્થીપણું તો નથી ને. જે વિચારવા આત્માર્થી ને, બંને આત્માર્થી છે. આત્મસિદ્ધિમાં બંને આત્માર્થી છે, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. એ બંનેમાં કોઈએ કીધું કે આ સંસાર વિલાસી છે? બંને આત્માર્થી છે, માને માર્ગ મોક્ષનો, એના માટે આત્મસિદ્ધિ કીધી છે. એ બે પ્રકારના લોકો છે, એ બંનેનું લક્ષ્ય એક જ છે, પણ બંનેમાંથી કહ્યું છે કે બંનેને ક્રિયાજળ હોય તો એને અને શુષ્ક જ્ઞાની હોય તો એને, કે જોજો તમારું મતાર્થી પણ ઉટાળો તો સાચું આત્માર્થી પણ આવશે. તમે છો આત્માર્થી, વિચારવા આત્માર્થી ને, આત્માર્થી એ કરવાનો છે. સાહેબ તમારા આત્માર્થીમાં સમાવેશ કોનો થાય છે? તો કે ક્રિયાજળનો અને શુષ્ક જ્ઞાનીનો, બેયનો સમાવેશ થાય છે. એના માટે જ વિચારવા માટે આત્મસિદ્ધિની ગાથાઓ કીધી છે. હવે એની અંદરથી કહે છે કે ભાઈ આ બંનેની અંદર તમારે આત્માર્થીપણામાંથી મુમુક્ષુપણામાં જવું હશે. આત્માર્થીપણામાંથી મુમુક્ષુપણામાં નહીં તો આત્માર્થી હોવા છતાં કાં તો તમે ક્રિયાજળ રહેશો અને કાં તો તમે શુષ્ક જ્ઞાની રહેશો. સમજાતું નથી મને કઈ. આત્માને અર્થે જ આ બધી પ્રવૃત્તિ કરે છે. એ સંસાર અર્થે એને સંસાર નથી વધારવો, એનું હેતુ જ એને કહીએ. એની ભલે શુષ્ક ક્રિયા છે પણ એનો હેતુ શું છે કે મારે ધર્મ, હું ધર્મ કરું છું ભલે બ્રહ્મમાં. એટલે એ બધા એક જ વાત થયો આખી આત્મસિદ્ધિની બરોબર આખે આપણે સમજણથી પકડ લેવી જોઈએ કે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ કીધી એ વિચારવા આત્માર્થીને. અને આત્માર્થીની અંદર કીધું કે આ અમે આત્માર્થીને કહે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, એ બે ક્યાંમાંથી? આત્માર્થી માટે. અને માને માર્ગ અને મોક્ષનો માર્ગ માને છે. એ હવે થવાનું છે. એટલે એમાં એ આવ્યું કે બંનેમાં નડતર શું છે? મતાર્થી પણ આ બંને ગ્રુપ છે, આત્માર્થી છે. હવે કૃપાળુ દેવે જે બે ભાગ પાડ્યા કે હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવડો લે નિર્ધાર. આ આત્માર્થીઓની અંદર અમે બે ભાગ પાડીએ છીએ કે સાચો મતાર્થી હશે એ એના આ અવગુણ છે, અને સાચો આત્માર્થી હશે આ છે. જે સાચો આત્માર્થી છે એ જ મુમુક્ષુ છે. સાચો આત્માર્થી છે. હવે આત્માર્થી માંથી મતાર્થી કાઢવો છે. આત્માર્થી તો પેલા બે છે, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. તો મેં ક્રિયાજળ ને કાઢવો છે અને શુષ્ક જ્ઞાની ને કાઢવા છે એવી વાત કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં ક્યાંય મૂકી નથી કે તમારે ક્રિયાજળ ક્રિયા કાઢો અને જ્ઞાન કાઢો, નહીં. કેમ કે છેલ્લે કહ્યું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો હોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. એકદમ વાત મૂકી, તમે ક્રિયાજળ છો એવું નહીં, ક્રિયા પણ કરો જ્ઞાનની આરાધના પણ કરો. પણ તમે આત્માર્થી છો એમાં તમારી વચમાં તકલીફ છે મતાર્થી પણાની, અશુદ્ધિ છે મતાર્થી પણાની, જે દોષ છે એ મતાર્થી પણાનો છે, જે બે માં તમને રોકે છે અને તમે મોક્ષનો માર્ગ બેસી રહ્યા છો માની રહ્યા છો એનું કારણ કે તમારામાં મતાર્થી પણું છે એટલે તમને એ દેખાતું નથી. જો બરોબર પકડાશે તો આ પુરુષે કેટલી જબરજસ્ત રીતે આત્મસિદ્ધિ મૂકી છે ત્યારે એને કહેવાય કે આત્મસિદ્ધિના ચમત્કારો. કે સાહેબ તમે શુષ્ક જ્ઞાન તો એ બધાના લક્ષણ કહેવાતા ને પછી, અને શુષ્ક જ્ઞાન ને ક્રિયાજળ તો એ તો બે ઉભા રાખ્યા, એમાં ક્યાંય વાંધો નથી લીધો, અને તમે નવું મતાર્થી પણ ક્યાંથી લાવ્યા? તો કે પછી બધું જે લેવા માટે અમે કીધા આ ગાથા 9 થી ગાથા 19 સુધી અને 21 સુધી એ સમજાવીને કીધું કે જોજો અમારી વાત આ મુમુક્ષુ સમજશે. એટલે કે પેલી ભલે બે ક્રિયાજળ હોય અને ભલે જ્ઞાન શુષ્ક જ્ઞાની હોય પણ જો મુમુક્ષુ હોય તો સમજશે. ખ્યાલ આવ્યો? એ બે માં કોનામાં? શુષ્ક જ્ઞાનીમાં અને ક્રિયાજળ, એમાં જો મુમુક્ષુ હોય તો આ વાત સમજશે. તો એનું કલ્યાણ જ છે પછી, ભલે મુમુક્ષુ પણ હોય તો ભલે એ ક્રિયાજળ રહ્યો કે શુષ્ક જ્ઞાની, એનું કલ્યાણ જ પછી. અમારી વાત અમે જે કહેવાના છીએ એ સમજશે. પણ જો નહીં સમજે અને મતાર્થી હશે તો અવળો નિર્ધાર લેશે. તો પછી શુષ્ક જ્ઞાની હશે તો એનું કલ્યાણ નથી અને ક્રિયાજળ હશે તો એનું કલ્યાણ. ખ્યાલ આવે છે માર્ગની અદભુતતા? કે તું ક્રિયા કરીશ તો તારું કલ્યાણ નથી અને જ્ઞાન કરીશ તો પણ તારું કલ્યાણ નથી. તારે તો વચમાંથી તારું કાઢવાનું શું છે? તો આખી આત્મસિદ્ધિની અંદર કહ્યું કે સંસારના જીવો ભલે ક્રિયામાં છે જ્ઞાન માર્ગમાં છે પણ મતાર્થ છોડી દે ને તો એ શું કરે? ક્રિયાવાળો જ્ઞાનને આદરે અને જ્ઞાનવાળો ક્રિયાને આદરે, સમન્વય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, પણ આ તૂટી ગયું છે. એક એક જ્ઞાનથી મોક્ષ કર્યો છે, એક એક ક્રિયાથી મોક્ષ કર્યો છે, બે સાચા છે, બે ભગવાને મોક્ષની વાત કરી છે. પણ આ બે વચ્ચેનો વાંધો શું છે? મતાર્થી પણ તારું જો મતાર્થી પણ નીકળી જાય તો ભલે તું શુષ્ક જ્ઞાની હો ભલે તું ક્રિયા જોડો પણ તારું મતારથી પણ નીકળી જાય અને તારો આગ્રહ છૂટી જશે. અને આગ્રહ છૂટી જશે તો અમારી વાત જે છે કે જે જે કારણ બંધના તે બંધનો પંથ તે છેદક દશ. અને તોય તને સમજશે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. આ માર્ગ ત્રણ કાળનો છે એ નિશ્ચય જ્ઞાન છે અને એને મદદ કરનારો વ્યવહાર છે એ સદવ્યવહાર છે. તે વ્યવહાર સમંત, આ સમંત વ્યવહાર છે સદવ્યવહાર. આગ્રહ છૂટી ગયો છે તો માનશે, આગ્રહ નહીં છૂટો એને શુષ્ક જ્ઞાની હશે કોઈ નહીં માને, ક્રિયા જોડ હશે કોઈ નહીં માને. અને પાછો પૂછ કરશે કે અમે શાસ્ત્ર અનુસાર ક્રિયા કરીએ છીએ, વિધિ અનુસાર કહી છે, જે કીધું છે એ બધી કરીએ છીએ, ભલે કરતો. ઓલો જ્ઞાની પણ એમ કહેશે કે એમાં જ કહ્યું છે કે કોઈ કોઈનું નથી, એકાંત પકડી લેશે, આત્મા આવો જ છે, એને કાંઈ બીજું સ્પર્શતું નથી, કોઈ કોઈનું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, એટલે કોઈ અમારા ગુરુ પણ અમારું કલ્યાણ કરી શકે નહીં, આ ધર્મશાસ્ત્રો પણ કરી શકે નહીં. એની વાત ખોટી નથી પણ બેયની અંદર મતાર્થને કારણે બેય ખોટા છે, નહીં તો આત્માર્થી છે જ. હવે સાચું થશે મતાર્થ નીકળી જશે એટલે જે રહીચો બૈચો જે આત્માર્થી એ ક્યાં છે બધા મુમુક્ષુ છે. અને એ કેવા છે? અદ્ભુત પાત્ર છે. હવે સંસારના બંધનમાં ક્યારે આવશે? જ્યાં જ્ઞાન હોય ત્યાં જ્ઞાન આચરશે, જ્યાં વ્યવહાર હોય ત્યાં વ્યવહાર કરશે. આવો માર્ગ અવિનયના માર્ગમાં આવી જાય. આવી એટલી બધી અદભુત આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એટલે ઘણી વાર બહુ વ્યાખ્યાન પણ આવા બધા સ્વાધ્યાયમાં લેવા જઈએ તો કાંઈ કે લેવાતું નથી અને કાંઈ સમજાય નહીં. આ તો આવા સત્સંગ મંડળ હોય તો થોડી બે વાત જરા ખુલાસાથી થાય, આદાન પ્રદાન થાય, સમજની પણ જરા આવ થઈ જાય, નહીં તો ઠોકા ઠોક જ ચાલ્યા કરે. અદભુત ગ્રંથ છે અને અદભુત મુનિશ્રીની વિચારણા છે. આપણાથી જેટલો ન્યાય આપી શકાય એટલો આપણે આપીએ પણ જેમ જેમ વાંચીએ તેમ થાય કે આવી વિચારણા આપણે પૂર્વે ક્યારે આવી નથી. અને હજી જેટલા સાંભળ્યા છે એ લાગે છે કે કોઈ હજી આ લેવલ ઉપર છે.
સુખ ધામ યાનંત સુખ